અનુપમની હે અમૃત ધારા. તારીખ 15 જાન્યુઆરી 2022, શનિવાર, પોષ શુક્લ ત્રયોદશી, બ્રહ્મજ્યોતિ મોગરી. શ્રી સ્વામિનારાયણ મંદિર કળશ મહોત્સવના દ્વિતીય દિનની સાંજની સભામાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાએ મનનીય આશીર્વચન કર્યા. સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાના શ્રીમુખે સરેલી અનુપમ બ્રહ્મ પરાવાણી સૌના સ્વાધ્યાય અને મનન ચિંતન અર્થે અત્રે પ્રસ્તુત કરાય છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિસંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજીના વાલા સર્વે સંતો, સર્વે અક્ષર મુક્તોની જય જય જય. શ્રી સ્વામિનારાયણ મંદિર કળશ મહોત્સવની જય જય જય. ઉપાસનાની, સનાતન સિદ્ધાંતની જ્યારે વાત થઈ રહી છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ ત્યારે શાસ્ત્ર આધારની વાત ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં પાને પાને ભગવાન અને સંતનો મહિમા કહ્યો છે. સાથે સાથે એટલી સ્પષ્ટતા પણ કરી છે, ભગવાન કોઈ થયો નથી ને થઈ શકે એમ નથી. પણ જો ઉપાસનાની વાતને સાચી અને સારી રીતે સમજ્યા હોઈએ અને ગુણાતીત સાધુનું જો માર્ગદર્શન મળે તો ભગવાન ના થઈને જીવી શકાય છે એવી શક્યતા બાઈ ભાઈ સર્વને માટે શક્ય બનાવે છે. આપણે વાત કરીએ છીએ ભગવાન જેનામાં અખંડ નિવાસ કરીને રહ્યા છે તેવા સાધુની વાત કરીએ છીએ. તો ગુરુહરિ સાહેબ દાદા આ વાત આપણે સમજી શકીએ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન વૃત્તાંત સમજાવતા એમ કહે છે કે આ વાત આપણને સમજાવવા માટે જેમ અત્યારે કેટલાક એરિયામાં ડેવલપમેન્ટ થાય છે, સોસાયટીઓ બંધાય છે અને એમાં એક મોડેલ હાઉસ તૈયાર થાય છે જે જોઈને પોતાનું ઘર કરવાને માટે ઈચ્છા રાખતા ગ્રહસ્થ એ ઘરને જોઈને કલ્પના કરે છે, આશા કરે છે કે જો આવી સુવિધાઓ પૂર્ણ મકાન તૈયાર કરીને જો આ ઓર્ગેનાઇઝર કોન્ટ્રાક્ટર આપણને આપતા હોય તો આપણે આ સ્કીમમાં નામ નોંધાવીએ. ગુરુહરિ સાહેબ દાદાની એક વિશેષતા એ ગહન જ્ઞાનની વાત પણ એવા સરળ દ્રષ્ટાંતો મારફતે ચાલુ વર્તમાન કાળના પ્રવાહ સાથે જોડીને સમજી શકાય એવી રીતે આપણી સમક્ષ મૂકે છે. મોડેલ હાઉસ જોવાથી ખબર પડે કે આ સોસાયટીમાં કેવા મકાનો બનશે, કેવા એના રૂમ્સ હશે અને કેવી એમાં સુવિધાઓ હશે. એમ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ જેના દ્વારા હું આ સૃષ્ટિ ઉપર મનુષ્ય કલ્યાણને અર્થે સદાય વિચરતો રહેવાનો છું, એ સાધુનું મોડેલ તૈયાર કર્યું જેનું નામ આપણે ગુણાતીતાનંદ સ્વામી તરીકે ઓળખીએ છીએ. ગુણાતીત એક ભાવ છે, એક સ્થિતિ છે, એક અવસ્થા છે, એની લાંબી વાતમાં આપણે ઉતરીશું નહીં. ત્રણ પ્રકારના ગુણ એનાથી ઉપરનું અનેક ભક્તોએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને એવી ગુણાતી સ્થિતિમાં 24 કલાક જીવન પર્યંત જીવતા જોયા છે, એટલે કે દર્શન કર્યા છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમ કહ્યું કે મુનિ વેદ વ્યાસજી ભાગવતમાં સાધુના જે 64 લક્ષણનું વર્ણન લખી ગયા છે એમાંનો કદાચ કોઈ ગુણ લખવાનો રહી ગયા કે ચૂકી ગયા હોય તો એ ગુણોનું દર્શન જોગીમાં થાય એવા જોગી ગુણાતીત સાધુ છે. અને અમારી પેઢીના સંતો સાધકોનું સદભાગ્ય છે કે સદહે વિચરતું એવું પ્રભુને ધારણ કરેલું સાધુ સ્વરૂપ નો સ્નેહ પ્રેમ કૃપા અને આશીર્વાદને કારણે શું શક્ય બન્યું છે એ આપણો આજનો વર્તમાન છે. ગુણાતીતાનંદ સ્વામી, આપણે જાડી ગુજરાતી ભાષામાં વાત કરીએ તો એના પેંગડામાં પગ મૂકી શકાય એવી આપણી હેસિયત નથી કે આપણે એનું શબ્દના માધ્યમથી વર્ણન કરી શકીએ એમ નથી. પણ એમની જે સ્થિતિ, રીતિ, નીતિ, એવા ગુરુ મળવા એ જ મનુષ્ય જીવનનું સૌથી મોટામાં મોટું સદભાગ્ય છે. અને તો પછી જીવનને ધન્ય બનાવવાની વાત આવે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત, જીવન પ્રસંગ બહુ જાણીતો આપણે સર્વે જાણીએ છીએ. જૂનાગઢ મંદિરના નિર્માણની કથામાં એમ કહે છે, એ મંદિરને તોડી નાખવા માટે રંગીલદાસ લશ્કર લઈને આવે છે. કેવા સંજોગોમાં કેવી રીતે બંધાયું બધી લાંબી વાત, કારણ કે આપે સૌએ અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના જીવનચરિત્રનો સ્વાધ્યાય કરેલો જ છે. અને મંદિરના કાર્યકર્તાઓ, નાના સાધુઓ થોડી થોડી વારે આવીને ગુણાતીતાનંદ સ્વામીને સમાચાર આપે છે કે રંગીલદાસ લશ્કર સાથે નીકળ્યા છે અને આટલે પહોંચ્યા છે, એમનું નિશાન મંદિર તોડી પાડવાનું છે. ગુણાતીતની સ્થિતિ અને જેને આપણે મહારાજ જેનામાં અખંડ રહ્યા છે એવા સાધુની સ્થિતિ અને એની નજર, એની સ્મૃતિ, એનું અનુસંધાન કરતા હરતા અને બીજું ત્રીજું બધું આપણે ઘણું બોલતા શીખી ગયા છીએ. જે સમતા, જે સ્થિરતા, જે બ્રહ્મ સમાધિના ભાવથી સભા મંડપમાં પોતાના સ્થાન ઉપર અચ્યુત, બિલકુલ મૂર્તિમાંથી ચ્યુત થયા વગર અને પોતાના મંદિર કર્યું, કેટલી એટેચમેન્ટથી કર્યું. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢના જંગલના લાકડા વીણી વીણીને પસંદ કરીને જે લક્કડ કોટ બનાવ્યો, લાકડાની હવેલી બનાવી સાધુઓના રહેઠાણ માટે, એવી અદ્ભુત બનાવી કે લોકો ઠાકોરજીના નહીં એ હવેલીના દર્શન કરવા માટે આવતા, એવું ઇતિહાસમાં સંપ્રદાયમાં લખાયું છે. તો કેટલું મમત્વ રાખીને, એટેચમેન્ટ રાખીને, કેટલી કાળજી. ઠાકોરજીનો એક પૈસો ખોટી રીતે પણ વેડફાય નહીં, વપરાય નહીં એવી ચીવટ રાખીને જેને 40-40 વર્ષ સુધી મંદિરનો વહીવટ કર્યો, એ સાધુ આચાર્ય મહારાજની આજ્ઞા આવતાની સાથે ખીંચીએ ટીંગાડેલી પોતાની પૂજા, જમવાનું પાત્ર અને બે વસ્ત્રો સાથે લઈને ઘડીના છઠ્ઠા ભાગમાં મંદિરના દરવાજાની બહાર પોતાના સેવકો સાથે પગ મૂકે છે. આ એટેચમેન્ટ અને ડિટેચમેન્ટની વાત પણ ગુરુહરિ સાહેબ દાદાએ આપણને ઘણી વખત જુદા જુદા દાખલાઓના માધ્યમ દ્વારા સમજાવી છે. એક્સટર્નલી એટેચ અને ઇન્ટરનલી ડિટેચ. હું કેવળ એક માત્ર મારા પ્રભુ સાથે જોડાયેલો, બંધાયેલો, એ સિવાય કોઈપણ સ્થાન સાથે, કોઈપણ વ્યક્તિ સાથે, કોઈપણ વિચાર સાથે ક્યાંય પણ ગુણાતી સ્થિતિનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે. પણ જીવન દ્રષ્ટાંત, એક આદર્શ, મેં કહ્યું એ મોડેલ હાઉસ, ભગવાન શ્રી સ્વામિનારાયણે કૃપા કરીને જેનામાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવા સાધુની વાત પણ વચનામૃતમાં કહીને આપણને સાધુનો મહિમા સમજાવ્યો છે. ગુણાતીત દીક્ષા દિન એટલે સાધુનો મહિમા સમજવાનો દિન. જેને જે ગુણાતીત સાધુ મળ્યા હોય તેના મહિમાની વાતો કરે, માત્ર વાતો કરે નહીં પણ એ વાતોને જીવનમાં આચરણમાં લાવવા માટે હૃદયસ્થ કરે. એલેનટાઉનમાં 2003 યુએસએમાં 2003માં એલેનટાઉનના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ પહેલાં આગળના વર્ષોમાં મંદિર નિર્માણનું કાર્ય અમેરિકાના ભક્તો અને સંતોએ 10 વર્ષ સુધી પોકોનોમાં જે સત્સંગ કર્યો, સ્વાધ્યાય કર્યો, એના પરિણામે ગુરુહરિ સાહેબ દાદાએ રાજી થઈને સુંદર મોટા મંદિરનું આયોજન કર્યું. ત્યારે એક ભક્ત ગુરુહરિ સાહેબ દાદાને પૂછે છે કે આ એલેનટાઉનમાં તમારા ભક્તો કેટલા છે, તે તમે એલેનટાઉનમાં મંદિર કરવાને માટે જગ્યા પસંદ કરી? ત્યારે ગુરુહરિ સાહેબ દાદાનો જવાબ છે, સ્વયં સહજતાથી એ હરિભક્તને સંતોષ થાય એવો જવાબ આપે છે કે ઠાકોરજીની ઈચ્છા છે કે એમને અહીંયા બેસવું છે, એટલે અહીંયા મંદિર થઈ રહ્યું છે. હું મંદિર કરું છું, અમે મંદિર કરીએ છીએ, અમેરિકાના ટ્રસ્ટીઓ કે સાધુઓ મંદિર કરે છે, એ ભાવને આગળ કર્યા વગર એને તદ્દન ગૌણ રાખીને શ્રી હરિની ઈચ્છા છે અને એમને અહીંયા બેસવું છે માટે જે સ્થળ પસંદ એમને જ કર્યું છે એમની પસંદગી છે તો અમારે તો એ માટેની સેવા અને ભક્તિ અદા કરવી એ અમારું ભક્તપણું છે. મારે કશું કરવું છે, મારી કશી ઈચ્છા છે, મારે કશું જોઈએ છે, ભગવાન જેનામાં અખંડ નિવાસ કરીને રહે છે એ સાધુની એ પરિભાષા નથી, એ મારી તમારી આપણી પરિભાષા છે. આપણે આપણી અનુકૂળતા, આપણી ઈચ્છા, આપણો સંકલ્પ ભગવાન અખંડ નિવાસ કરીને રહે એવા ગુણાતીત સાધુ એનું અખંડ અનુસંધાન ભગવાન તરફ છે. મારા પ્રભુ, આપણે અનુયાયીઓએ, સાધકોએ અને સંતોએ એક વાત એમાં વધારાની ઉમેરી, એ છે મારા ગુરુ, ગુણાતીત ગુરુ. મારા પ્રભુ, મારા ગુરુ એનું અખંડ અનુસંધાન રાખીને જીવવા માટેની જેની જેની કોશિશ હોય તેના હૈયામાં પ્રભુ દિન પ્રતિદિન પ્રકાશ કરતા જાય છે. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. ગુરુની કૃપા થાય તો શું થાય એનું એક દ્રષ્ટાંત શાસ્ત્રોએ જેમાં વર્ણવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ, ભગતજી મહારાજની વાત કરીએ, શાસ્ત્રીજી મહારાજની વાત કરીએ, શાસ્ત્રોમાં લખાયેલી અને લેખકે પોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે શબ્દોમાં ગોઠવીને વર્ણન કર્યું, પણ પ્રત્યક્ષ મને તમને એનો અનુભવ નથી. પણ એ આપણું ભાથું છે, આધાર છે, આપણો ઇતિહાસ છે, આપણી ખાનદાની છે. પણ જેને સદેહે વિચારતા આપણે જોયા છે એવા ગુણાતીત ગુરુની વાત અંતે તો આવીને ઊભી રહે છે. ત્યારે યોગીજી મહારાજને તમે આવી બ્રાહ્મી સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે એમનો જવાબ છે, હું તો વાસણ ઉટકીને મોટો થયો. વાસણ ઉટકવાથી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય, ગાયો ચરાવવાથી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય, એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્મ જ્ઞાન એટલે હું અક્ષર છું, આત્મા છું, મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સદાય વિરાજમાન છે. આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણે બોધેલા આશીર્વચનનો જ આધાર લેશું. સાધુ કદી પોતાને ભગવાન માનતો નથી, મનાવતો નથી. સાધુ એ સાધુ છે અને સાધુતાની પદવી જ સૌથી મોટી છે. યોગીજી મહારાજ જો એમ કહે કે હું ને મહાનંદ સ્વામી અખાંબડામાં જોડી માગતા ત્યારે મણ દસ શેર અનાજ આવતું ને ત્યારે સારંગપુરની તાવડી ચાલતી, એના તો શું સ્વાગત હોય, એના તો શું સન્માન હોય. આ સાધુતાની પરાકાષ્ઠા છે. એ એમના સ્વયં પોતાના ઉદ્ગારો છે. અને ધન્યવાદ સંતોને કે એને ગ્રંથિત કરીને પુસ્તકોમાં છાપીને આપણને આપ્યા કે આ નજર સમક્ષ રાખો અને આ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરો. ગુણાતીતાનંદ સ્વામી તો જેને બીજા કોઈની ઉપમા અપાય નહીં, જેની બીજા કોઈની સાથે સરખામણી થાય નહીં, એવા અનુપમ અદ્વિતીય એકમાત્ર સાધુતાના સિરમોર સમા સેમ્પલ હાઉસ મોડેલ હાઉસ ભગવાન શ્રી સ્વામિનારાયણે આપીને આપણે ઉપાસનાની શુદ્ધ સ્પષ્ટતા અને પરંપરા સમજાવી. જૂની વાતની સ્મૃતિ કરીએ. આ મંદિરો ને મંદિરની રચના ને બધી વાત થાય છે ત્યારે આ સાધુતા જેની આ તરફ સતત અનુસંધાન રહે છે એવી સાધુતા ધીરે ધીરે ગુરુકૃપાથી પ્રાપ્ત કરતા જાય છે. શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલય એનું મૂળ નામ, અત્યારે શ્રી સ્વામિનારાયણ છાત્રાલય તરીકે ઓળખાતું એ છાત્રાલય જ્યારે 1964-65માં બંધાયું ત્યારે શ્રી અક્ષર પુરુષોત્તમ યુવક મંડળના પ્રમુખ જસુભાઈ જસભાઈ શંકરભાઈ પટેલ હતા. યોગી બાપાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેમ હોસ્ટેલમાં મંદિર કરવાનું કહ્યું અને આજ્ઞા પાલન કરીને જ્યારે યુવાન વિદ્યાર્થી મિત્રો આગળ વધ્યા ત્યારે બીજું કામ આપ્યું કે હવે આપણે આપણું છાત્રાલય બાંધવું છે. લાંબી વાત ટૂંકી કરતા એ શ્રી અક્ષર પુરુષોત્તમ યુવક મંડળના મંત્રી હતા શાંતિલાલ ફુલાભાઈ પટેલ, અને છાત્રાલય નિર્માણની જવાબદારી ત્યારે કોઈ અલગ અસ્તિત્વની સંસ્થા હતી નહીં. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગી બાપાએ જેમને જે કાર્ય વિભાગનો ક્ષેત્રનો કંઈ પણ પ્રકારનો અનુભવ જ હતો નહીં, સાહેબ દાદાએ આપણને 7-12ની નકલની સર્કલની ઘણી બધી વાતો ગમત ગમતમાં કહી છે, આપણે સમજવા જેવી છે, એમાંથી પ્રેરણા લેવા જેવી છે. આ મને નહીં આવડે, આ મને નહીં ફાવે, આ મારાથી નહીં થાય. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં પણ લખ્યું એવા ભક્તો છે કે આટલું વચન મારાથી મનાશે, આટલું વચન મારાથી નહીં મનાય. બહુ સ્પષ્ટ રીતે આપણા મનુષ્ય સ્વભાવનું વર્ણન વચનામૃત અને સ્વામીની વાતોમાં થયેલું છે. એનો સ્વાધ્યાય કરીએ એટલે આત્મદર્શન થતું જાય, પોતાનું દર્શન થતું જાય, અરી સામે ઊભા રહીએ ને જે પ્રતિબિંબ દેખાય તેમ દેખાતું જાય કે હું ક્યાં છું. એ મુકામ વટાવીને જ્યારે છાત્રાલયના બાંધકામની પણ થઈ, સિમેન્ટની પણ બધી વાતો આપણે સાંભળી છે, ત્યારે શાંતિદાદા અને હર્ષદ દાદા બંને સાહેબ દાદા સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો કે આ છાત્રાલયના મકાનની આગળના જે પ્રવેશના જે પગથિયા છે ત્યાં આગળ એક ચોક બનાવીએ, પ્લેટફોર્મ, પરમેનન્ટ સ્ટેજ, કારણ કે વિદ્યાર્થી પ્રવૃત્તિના અનેક પ્રકારના કાર્યક્રમો થતા જ રહેવાના, અને એના પછી પગથિયા બનાવીએ તો કાયમ માટેનું એ સ્ટેજ થઈ જાય. સાહેબ પોતે પણ એમ કહે છે કે મને પણ એ વિચાર ગમ્યો. જોકે છેલ્લા 50 વર્ષથી સાહેબ દાદાના સાથે સહવાસમાં જે અનુભવ થયો છે સાહેબની ગુણાતીત અવસ્થાની પણ એક સ્થિતિનું દર્શન થયું છે કે કોઈ પણ મુક્તનું, કોઈ પણ ભક્તનું, કોઈ પણ નાના સાધકનું કાંઈ પણ સૂચન આવે તો એનામાં રહીને મારા ગુરુદેવ યોગીજી મહારાજ બોલી રહ્યા છે અને મહારાજ જ એને પ્રવેશ કરીને બોલાવી રહ્યા છે, આ ભાવથી એમને સહજ સ્વીકાર કર્યો છે. યોગી બાપાએ છાત્રાલય નિર્માણ વખતે એક આજ્ઞા કરેલી. આણંદના વડીલ ભાગ્યવાન ભક્તરાજ મણિભાઈ જીવાભાઈ પટેલ, જે આણંદ સત્સંગ મંડળના ચરોતર વિભાગના પ્રમુખ હતા, બહુ એકાંતિક સ્થિતિના ભક્તરાજ હતા, યોગી બાપાએ સહજ સહજમાં, તમે જુઓ ક્યારેક શબ્દ પકડી લેવો, વચન ઝીલી લેવું, મંત્ર મૂલમ ગુરોર આજ્ઞા એને સાકાર કરવી, એના માટે બહુ જાગ્રત રહેવું પડે છે, સજાગ રહેવું પડે છે, વેણ વેડફાઈ ન જાય અને અધર ઝીલાઈ જાય, એ શિષ્યની ગુરુભક્તિ છે. અને એવું શિષ્યત્વ આપણે દીપાવવાનો રૂઢો સંકલ્પ આ દીક્ષા દિને કરવાનો છે. શિષ્ય થવાની દીક્ષા લેવાની છે. ગુણાતીતે દીક્ષા લીધી એની વાતો નથી કરવાની. છાત્રાલય બાંધકામમાં મણિભાઈ જીવાભાઈને સાથે રાખી, આગળ રાખી અને કામ કરજો એમ સહજ સ્વભાવે યોગી બાપા તો સમ સુહૃદ ભાવ, એકતા, પાંચ જણાએ મળીને કામ કરવું એ એમનું જીવન સૂત્ર, એમનો આધ્યાત્મિક સંદેશ. અને આ વાત ગુરુહરિ સાહેબ દાદાએ પકડી લીધેલી, એમને શાંતિદાદાને, હર્ષદાદાને સમજાવ્યા એટલે કહ્યું કે આપણે મણિકાકાને વાત કરશું. આમ જોવા જઈએ તો એ જ સર્વે સર્વા હતા, સાઈટ ઉપર રાત્રે દિવસે એ જ ઊભા રહેતા હતા અને જે દિવાલ જ્યાં કરવી હોય ત્યાં કોન્ટ્રાક્ટરને સૂચના આપીને કરાવી શકે એમ પણ હતા. પણ યોગી બાપાનું વચન કે મણિભાઈને સાથે રાખીને, આગળ રાખીને કામ કરવું, એટલે સાથીદારોને સૂચન કર્યું. મણિકાકાનો રોજનો કાર્યક્રમ સવારે 10 વાગે પોતાનું દૈનિક કામકાજ પતાવીને છાત્રાલય સાઇટ ઉપર વિઝિટ પર આવે, પ્રસ્તાવ મૂક્યો અને મણિકાકાએ એમની વ્યવહાર કુશળતા અને કરકશળતા અને ઝટ કામ પૂરું કરવાની, કારણ કે યોગી બાપાએ ઉદ્ઘાટનની તારીખ અગાઉથી આપી દીધી હતી. આ ઇતિહાસ છે, પ્રતિષ્ઠાની તારીખ, કળશવિધિની તારીખ અગાઉથી આપી દીધી, પછી તમે કસરત કર્યા કરો. મણિકાકાએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં અને જે રીતે પગથિયા કરવાના હતા એ રીતે પગથિયા થયા. પણ ધન્યવાદ યોગી બાપાની તરફ જો નજર હતી અને એમને જ રાજી કરવાનો એકમાત્ર ભાવ હતો તો બે કામ થયા. સાહેબ દાદાના શબ્દોમાં કહીએ તો એવું કહી શકે કે ભાઈ અમારે રહેવાનું, અમારે કાર્યક્રમો કરવાના, અમારી સગવડ માટે અમે આવું વિચાર્યું છે, એમાં ખોટું શું છે? અને એનાથી વિશેષ શાંતિદાદા ગામે ગામ ચરોતર પ્રદેશમાં પત્રો લખે અને સાહેબ દાદા ગામે ગામ 5 રૂપિયા, 11 રૂપિયા, 25 રૂપિયા વધી વધીને 501 રૂપિયાનું દાન લઈને આખો દાડો દાદુકાકાની સાથે ફરીને જે ફંડ ભેગું કર્યું હોય એ વાપરવાનો અધિકાર અમે કર્યું છે. કાંઈ આગળ લાવ્યા વગર જે ના પાડનાર છે એના વિશે પણ ભાવફેર કર્યો નહીં. એનામાં રહીને મારા ગુરુદેવ યોગીજી મહારાજ જ બોલી રહ્યા છે એ રીતે સ્વીકાર કરીને એકલા ગુરુહરિ સાહેબ દાદાને, શાંતિદાદા અને હર્ષદ દાદા પણ કટ્ટ વળી ગયા. યોગીજી મહારાજ આ શીખવાડી ગયા. આપણે ગમે એટલા વેગમાં હોઈએ પણ કોઈ વાળે તો કટ્ટ વળી જવું. વાંચ્યું, સાંભળ્યું, ગોખ્યું, યાદ રાખ્યું અને જીવન આચરણમાં લાવવું. શું થયું? હોસ્ટેલમાં મંદિર કર્યું, છાત્રાલય કર્યું, છાત્રાલય છોડ્યું. એક અનુસંધાન. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની મૂર્તિને સતત નજર સમક્ષ રાખીને જ્યાં જેની સાથે જે સમયે જે રીતે મૂક્યા ત્યાં એ જ પ્રભુના સ્વરૂપને હૃદયસ્થ રાખીને મન કર્મ વચનથી પોતાના ભાગે જે કંઈ પણ સેવા આવી એ બજાવી લેવાનું, જીવન ઉજાળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એમ જે ગુરુહરિ સાહેબ દાદાએ આપણને જીવન ઉજાળવાની જે વાત સમજાવી એનો આ શાસ્ત્રોક્ત સિદ્ધાંત છે. અમારા સમયમાં અમે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને જોયા, આ ભાવથી એમના દર્શન કર્યા, એમને જ કૃપા કરીને કાકાજીનો, પપ્પાજીનો, સ્વામીજીનો સંબંધ અને જોગ આપ્યો, મહિમા વધાર્યો અને બળ સિંચતા રહ્યા તો મૂળ મુકામે, મંજિલે માર્ગ આગળ આગળ વધતો ગયો. મને એક વખત એક સાધકે સાધના વિશે બહુ જ્ઞાનની વાતનો પ્રશ્ન પૂછ્યો કે પછી શું થાય, પછી શું થાય, પછી આગળ બ્રાહ્મી સ્થિતિ આજે ને આજે ત્યાં સુધી પહોંચી જવું છે. એવી ઉત્સુકતાથી એમને વાર્તાલાપ કર્યો. મેં કહ્યું, જો ભાઈ, આ વર્ણવી શકાય એવી વાત નથી, પણ તમારી પાસે ગાડી છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, ગોર અંધારી રાત ભલે હોય પણ તમે તમારી ગાડી સ્ટાર્ટ કરો. એટલે ગાડીના સેલબીમમાંથી વધારે નહીં તો 10 ફૂટનો રસ્તો તો તમને દેખાશે. તમે અથડાશો નહીં, ટીચાશો નહીં, કોઈને કચડશો નહીં એવી ખાતરી અને વિશ્વાસ સાથે તમે 10 ફૂટ ગાડી આગળ ચલાવો. જેમ આગળ ગાડી આગળ વધતી જશે તેમ એ પેલો પ્રકાશ પણ આગળ 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 વધતો જશે. હમણાં ને હમણાં છેક સુધીનો રસ્તો અજવાળો કરી દો એ શક્ય નથી. જીવવાની વાત છે. જીવવા માંડો એટલે ધીરે 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 આ ગુણાતીત જ્ઞાનની બારાખડી સમજાતી જશે, ગૂંટાતી જશે અને જીવનસ્થ થતી જશે. બહુ અગત્યની બાબત છે કે આપણા રોજિંદા જીવન આચરણમાં આ વાત આવવી જોઈએ. સંતો વારંવાર આ જ પ્રાર્થના કરે છે. એવું જીવંત મૂર્તિમાન સ્વરૂપ જેનો મહિમા આપણે વારંવાર ગાઈએ છીએ એ આપણી નજર સમક્ષ છે. ગુરુહરિ સાહેબ દાદા નું જીવન અને એમના સ્વમુખે એમના જીવનની અનેક વાતો અનેક વખત આપણે સાંભળી છે. એ જ આપણને બળ પૂરનારી છે, પ્રેરણા આપનારી છે, પ્રકાશ કરનારી છે. એટલે આજે તો ગુણાતીત દીક્ષા દિન ને દિવસે ગુણાતીતાનંદ સ્વામીને ગુણાતીત સ્થિતિની વાત કરવા બદલે. અને અદ્ભુત દ્રષ્ટાંત છે ભગતજી મહારાજનો, જેને ગુણાતીત ગુરુના શિષ્ય તરીકેનું શિષ્યત્વને દીપાવ્યું છે. અને હમણાં વાત કરી હતી કે માગ ભગતજી, માગો માગો ભગતજી, આજ દર હોળી ઉપર આપણે ગાઈએ છીએ. અને ગુરુહરિ સાહેબ દાદાના શબ્દોમાં કહીએ તો એને વિશેષ એમ કર, જે માગી ભીખીને મંદિર ચલાવે છે એ મને શું આપશે એવી કલ્પના નહીં કરીશ. લૌકિક અને અલૌકિક મગજનો વિચાર, જે પોતે માગી ભીખીને મંદિરનો વ્યવહાર ચલાવે છે એ મને એમ કહે છે કે માગો ભગતજી, તમે જે માગો છો તે આપીશું. અને ત્યારે માગનારો શું માગે છે એ આપણો આદર્શ છે. જ્યારે આવા ગુણાતીત ગુરુ ખરેખર આપણે બોલીએ છીએ અને એવું જો માનતા હોઈએ, તો એવા જો ગુણાતીત ગુરુ આપણને મળ્યા હોય તો શું માગવું એ પણ ભગતજી મહારાજે આપણને શીખવાડ્યું છે. એટલે હું કહું છું કે આ આપણી ખાનદાની છે, આ આપણો વારસો છે. આ પુરુષોએ આગળ કોઈ વાત અસ્પષ્ટ રાખી નથી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે ઉપાસનાની વાત કરતા એમ કહ્યું છે કે સ્વપચના ઘરે વેચાવવું પડે તો પણ વેચાવવા માટે, એટલે કેટલું તે સમયમાં 200 વર્ષ પહેલાં નાત જાત ધર્મ જ્ઞાતિના જે બંધનો એ સમજી શકાય તેવા સમજમાં એમને તેવો દાખલો આપ્યો. પણ ઉપાસનાનો મૂળભૂત સિદ્ધાંત, પ્રભુનું જે સર્વોપરીપણું અને મને મળ્યું છે એની જે ધન્યતા, તો એને અર્થે શું ના થાય એ જે ભક્ત ભાવ, એવા અનેક ભક્તોના જીવન ચરિત્રો પણ આપણા ઇતિહાસના પાને પાને લખાયેલા છે. અને વર્તમાન કાળે પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરું, એક ઘરભંગ થયેલા ગ્રહસ્થ ફરીથી ઘર માંગવાની ઈચ્છાથી, આ બધા દાખલા સાંભળ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા, આશીર્વાદ આપો ફરી સરખું ગોઠવાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે કામ કરો, 6 મહિના મંદિરમાં રોકાઈને સેવા કરો. અને એને શું સેવા આપી છે? જૂનાગઢ મંદિરની સામે એક વાડી છે, ગૌશાળા છે, ત્યાં એક કૂવો છે, ત્યાં સ્નાન કરવા માટે 300 સાધુ, જૂનાગઢમાં 300 સાધુ ગુણાતીતાનંદ સ્વામી વખતે હતા, એ સાધુઓ સ્નાન કરવા આવે ત્યારે કૂવામાંથી પાણી સિંચીને ડોલે ડોલે એમને સ્નાન કરાવવાની સેવા આપી. અને કોક પાણી સિંચી અને આપણા માથા ઉપર અભિષેક કરતો હોય તો એક ડોલે આપણે પતાવીએ, એવી સ્વભાવને પ્રકૃતિ ને આનંદ મસ્તીથી જીવનારા બધા સંન્યાસીઓ 300 સાધુ કેટલી ડોલ પાણી સિંચવાનું અને સાધુઓને સ્નાન કરાવવાનું, આ નિર્દોષ બુદ્ધિ. પરિણામ આજ્ઞા તો થઈ, પણ એની સાથે જેની સેવા આપી છે એને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખવાની એ પરિવર્તન કરે છે. છ મહિના થયા, સાધુઓ વિશે સંપૂર્ણ નિર્દોષ ભાવ રાખીને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાનું અનુસંધાન રાખીને સિંચી સિંચીને, એ જમાનામાં ડોલ ખેંચી ખેંચીને સંન્યાસીઓને નવડાવવાનું. ને મેં કહ્યું એમ, શાવરમાં ગરમ ગરમ પાણી આવતું હોય તો 5 મિનિટ વધારે ઊભા રહેવાનું આ ઋતુમાં વિશેષ મન થાય. ઉનાળો, શિયાળો, ચોમાસુ, ભારે મહિના, 6 મહિના સુધી સતત આ એક જ પ્રકારની સેવા નિર્દોષ બુદ્ધિ રાખીને કરી હજુ એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવતા નથી. ગુણાતીતાનંદ સ્વામી સેવકને કહે છે કે પેલા સેવકને બોલાવો, એની મુદત પૂરી થઈ આશીર્વાદ આપીએ. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એને કહે છે કે ભગત, તો કે બાપજી, આપની આજ્ઞા પાળી મારું જગત ખોટું થઈ ગયું, હવે ઘર માંડવાની વાત ભૂલી ગયો. ગુણાતીતાનંદ સ્વામી એને દીક્ષા આપીને મંદિરના સાધુ તરીકે સાધુ પંક્તિમાં સ્થાન આપે છે. સાધુત્વ પ્રાપ્ત કરવા માટે ગુરુ આજ્ઞા પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખીને પોતાની આસપાસના મુક્તોની સેવા પરિચર્યા કરવાથી શું પરિવર્તન થાય છે. અહીંયા અમારા બિમલભાઈએ પોતાના ગ્રહસ્થ જીવનનો અનુભવ કહ્યો, એ વાત અહીંયા એનો તાલ મેળવું. શાંતિદાદા જેવા સદગુરુ સંત સાથે આત્મબુદ્ધિને પ્રીતિ બહુ મહત્વનો મુદ્દો છે, તો જ એનું વચન મનાશે. આત્મબુદ્ધિને પ્રીતિ સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદા સાથે થઈ તો એમને પોતે કહ્યું કે ડોરબેલ મારું અને જો પૂજા, પૂજા એટલે આપણે કરીએ છીએ પૂજા નહીં, તેમની પત્નીનું નામ પૂજા છે, અને જો પૂજા દરવાજો ના ખોલે તો મારો જે અવાજ ઊંચો થાય એને બદલે આજે ધણીપણું મૂકીને, હક્કદાવો મૂકીને, એની સાથેના સંબંધનું એટેચમેન્ટ, અપેક્ષા મૂકીને ભગવાનના મુક્ત તરીકે પોતાની પત્નીને સ્વીકારતો એક ગ્રહસ્થ જો તૈયાર થાય તો એ ગુણાતીત ગુરુના આશીર્વાદનું ફળ છે. ઘર માંડવાની કે છોડવાની કંઈ જરૂર રહેતી નથી. આ જીવન પરિવર્તન જેને ભગવાન મળ્યા, જેને સાધુ મળ્યા, એ છતી દેહે અક્ષરધામમાં જ બેઠો છે. એ જે ગુણાતીતાનંદ સ્વામીના વાતોના મુખ્ય સિદ્ધાંતો, એમ આપણે બધા અક્ષરધામના મુક્તો અક્ષરધામમાં જ બેઠા છીએ. હવે અરસપરસ એકબીજાની સાથે અક્ષરધામના મુક્ત સાથે વ્યવહાર અને વાર્તા વિમર્શ કરતા થઈએ એટલે મહિમા અને ગુણગાનની વાતો કરતા કદી થાકવું નહીં. અને વાતોને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે નવરા બેઠા છીએ એમ ન માનવું, પણ જન્મ મરણના ચક્રાવા ઉપર લીટા તાણીએ છીએ. આ બધી શાસ્ત્રની ઉક્તિઓ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો પોતે જીવન આચરણમાં, વહેલી સવારે સૂર્યોદય થતામાં તો ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કર્યા વગર, નાયા ધોયા વગર, પ્રાતઃ કર્મ પરિચર્યા કર્યા વગર કથા વાર્તાનો અખાડો ચમાવીને બેસતા, અને ત્યારે ધર્મ એટલે કે દૈહિક ધર્મને પ્રાધાન્ય આપનારા સાધુઓ જ્યારે સ્નાન કર્મ કરવા માટે જતા ત્યારે ગુણાતીત જે વાતો કરતા હોય એ જોઈને એમ કહેતા કે મહોણિયા મોહણિયા એટલે નાયા ધોયા વગરના, જેમને સૂતક લાગ્યું હોય એવા અવારના પોરમાં લઈ માંડ્યા છે. આ છે લૌકિક ભાવ. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. આ વૈદિક સંસ્કારો જેને કંઠસ્થ નહીં જીવનસ્થ થયા હોય એનું સતત આ જ અનુસંધાન, ગુરુ જે પ્રભુને ધારીને રહ્યા છે, જેનામાં પ્રભુ અખંડ નિવાસ કરીને રહ્યા છે, મારા માટે મારા પ્રભુ જેના માધ્યમ દ્વારા મને માર્ગદર્શન આપી રહ્યા છે, માર્ગ ચીંધી રહ્યા છે, એ રીતે ગુરુ શરણ અને પરમપદ પામવાનો અદ્ભુત ઉપાસનાનો માર્ગ છે. શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો માર્ગ એટલે પ્રભુના પરમ પદમ એટલે કે એના શ્રીચરણોને પામવાનો, અને સાધુ એવા મુમુક્ષુ મુક્તને ભગવાનમાં જોડે છે. આ એની સાધુતા છે. અમને તો બીજું કાંઈ આવડતું નથી, પણ જેમ માં બાળકને નવડાવી ધોવડાવી સ્વચ્છ કરાવીને પિતાના હાથમાં સોંપે છે, એમ ગુણાતીત માં સાધુ નવડાવી ધોવડાવી એટલે બધા સ્વભાવ પ્રકૃતિ હઠ માન ઈર્ષાના આવા વિવિધ પ્રયોગોના માધ્યમ દ્વારા એનાથી ઉપર ઉઠાવીને પ્રભુના શ્રીચરણોમાં ઉપાસના બેસવાને માટે આપણને લાયક બનાવીને પ્રભુના શ્રીચરણોમાં બેસવાનું સ્થાન કરી આપે છે. આ મૂળ મુદ્દો એ ગુણાતીત દીક્ષા દિનના દિવસે ગુણાતીત ગુરુનો અને એને શિષ્યત્વનો સ્વીકાર કરવાનો, પ્રાર્થના કરવાનો, હૃદયથી સંકલ્પ કરવાનો, જીવન આચરણમાં વિચારમાં વાણીમાં વર્તનમાં લાવીને જાગ્રતતા અને જાણપણું રાખીને વર્તવાનો સંકલ્પ કરવાનો આ રૂડો દિવસ છે. અને જ્યારે એ થાય ત્યારે પાંચેય ઇન્દ્રિયોના ભાવ પવિત્ર થઈને ગુરુકૃપાથી પ્રભુ સન્મુખ બને છે ત્યારે એની ઉપર શિખર ચડી જાય છે અને ધર્મની ધજા ફરકે છે. ધજા કોઈના નામની ફરકતી નથી, ધર્મની ધજા ફરકે છે. પ્રભુનો જય જયકાર થાય છે અને મંત્ર સ્વામિનારાયણનો સમગ્ર વિશ્વમાં ગુંજે છે એ સનાતન સિદ્ધાંત આપણા સૌના હૃદયને વિશે હૃદયસ્થ થાય તેવી મંગલ પ્રાર્થના સાથે ગુરુ હરિ સાહેબ દાદાના શ્રી ચરણોમાં સર્વ સંતો ભક્તો મુક્તોની વિનમ્ર પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ.